એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી સફર કરવાના છીએ જેણે ખરેખર લાખો લોકોના જીવનને સ્પર્શ્યો છે.
હા, આપણે વાત કરવાના છીએ થિચ નાટ હાનના પ્રસિદ્ધ પુસ્તક બુદ્ધના શિક્ષણનું હૃદય વિશે.
અને મને લાગે છે કે આજનો સમય જે રીતે ચારે બાજુ તણાવ છે, ચિંતા છે, અશાંતિ જેવું લાગે છે, ત્યારે આ પુસ્તક પર વાત કરવી એમ કે ખૂબ જ જરૂરી છે. શું આ પુસ્તક ખરેખર શાંતિ આપી શકે, અર્થપૂર્ણ જીવન તરફ દોરી શકે? આજે એ સમજવાની કોશિશ કરીએ.
બિલકુલ. અને આ પુસ્તકની ખાસિયત એ છે કે આ કોઈ ભારે ધાર્મિક ગ્રંથ જેવું નથી, પણ જીવનની જે ગૂંચો છે ને એને સમજવા અને સારી રીતે જીવવા માટે એક પ્રેક્ટિકલ ગાઈડ જેવું છે.
તો શરૂઆત લેખકથી કરીએ. થિચ નાટ હાન, જેમ તમે કહ્યું, એમને લોકો પ્રેમથી થાય કહેતા. થાય એટલે શિક્ષક. કોણ હતા તેઓ?
થાય વિયેતનામના એક ખૂબ જ જાણીતા ઝેન બૌદ્ધ સાધુ હતા, કવિ, લેખક અને સાચું કહું તો 20મી સદીના સૌથી પ્રભાવશાળી આધ્યાત્મિક નેતાઓમાંના એક ગણાય, અને શાંતિદૂત પણ. એમનું જીવન જ એક સંદેશ હતો એમ કહી શકાય.
મેં સાંભળ્યું છે કે એમને વિયેતનામ યુદ્ધ વખતે શાંતિ માટે કામ કરવા બદલ દેશ નિકાલ કરવામાં આવ્યા હતા. આ અનુભવે એમના વિચારોને, એમના લખાણને કેવી રીતે અસર કરી હશે?
ચોક્કસપણે ઊંડી અસર કરી. એમણે યુદ્ધની ભયાનકતા જોઈ હતી, હિંસા જોઈ હતી, અને પછી દેશ નિકાલ એટલે એમણે વ્યક્તિગત અને સામૂહિક દુઃખ શું હોય એનો બહુ નજીકથી અનુભવ કર્યો હતો. એટલે એમની વાતો ખાલી થિયરી નથી, એ જીવાયેલું સત્ય છે. એમણે દુઃખને માત્ર જોયું નહોતું પણ જીવ્યું હતું, અને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ શોધ્યો હતો.
ઓ, અને એટલે જ કદાચ માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે પણ એમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે,
હા બરાબર, 1967માં નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કર્યા હતા. કિંગે એમને શાંતિ અને અહિંસાના દૂત કહ્યા હતા. થાઈની એક મોટી ખૂબી એ હતી કે બૌદ્ધ ધર્મના જે ગહન સિદ્ધાંતો છે ને એને એકદમ સરળ ભાષામાં, કાવ્યાત્મક રીતે અને મુખ્યત્વે રોજિંદા જીવનમાં ઉપયોગી થાય એ રીતે સમજાવતા હતા. એમણે એન્ગેજ્ડ બુદ્ધિઝમનો વિચાર આપ્યો, મતલબ સક્રિય બૌદ્ધ ધર્મ. ધ્યાન અને કરુણા ખાલી પોતાની શાંતિ માટે નહીં પણ સમાજની, પર્યાવરણની સમસ્યાઓ ઉકેલવા માટે પણ વાપરવા જોઈએ.
વાહ, ખરેખર પ્રેરણાદાયક. તો હવે સીધા પુસ્તક પર આવીએ. બુદ્ધના શિક્ષણનું હૃદય, આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે? શું કહેવા માંગે છે આ?
સરળ શબ્દોમાં કહું તો આ પુસ્તક બૌદ્ધ ધર્મના જે મૂળભૂત સિદ્ધાંતો છે ને એને એકદમ સ્પષ્ટ આધુનિક ભાષામાં સમજાવે છે. એનો મુખ્ય ભાર એ વાત પર છે કે બૌદ્ધ ધર્મ એ કોઈ દૂરની ફિલોસોફી નથી, કે નથી કોઈ જટિલ માન્યતાઓનો સમૂહ.
પણ શું?
પણ આપણા રોજિંદા જીવનમાં જે દુઃખ, તણાવ, અસંતોષ આપણે બધા અનુભવીએ છીએ, તેમાંથી બહાર નીકળીને સાચી શાંતિ, આનંદ અને એક પ્રકારની મુક્તિ મેળવવાનો એક પ્રેક્ટિકલ રસ્તો છે, એક વ્યવહારુ માર્ગ.
મને એમની પેલી વાત બહુ ગમે છે, કાદવ વિના કમળ નહીં, નો મડ નો લોટસ. શું આ જ વિચાર પુસ્તકના કેન્દ્રમાં છે?
બરાબર એ જ. થાય કહે છે કે દુઃખ એ જીવનનો ભાગ છે, તેનાથી ડરવાની જરૂર નથી કે તેને ધિક્કારવાની પણ જરૂર નથી. જેમ કમળને ખીલવા માટે કાદવ જોઈએ, તેમ જ સાચી સમજણ, કરુણા અને સુખ મેળવવા માટે દુઃખના અનુભવને સમજવો જરૂરી છે.
એટલે દુઃખને દૂર બગાડવાને બદલે એને સમજવો.
હા, પુસ્તક શીખવે છે કે દુઃખને ઊંડાણપૂર્વક જોવાથી એના કારણો સમજાય છે, અને પછી આપણે સભાન પ્રયત્નથી સુખ અને શાંતિ માટેની પરિસ્થિતિઓ ઊભી કરી શકીએ છીએ. જાણે કોઈ સારો ડોક્ટર પહેલા રોગનું નિદાન કરે અને પછી ઈલાજ બતાવે, એવું જ કંઈક.
રસપ્રદ. તો આ નિદાન અને ઈલાજ એટલે શું? પુસ્તકના મુખ્ય વિચારો કયા છે?
પુસ્તકના મુખ્ય આધારસ્તંભ છે બુદ્ધનો પહેલો ઉપદેશ, ચાર આર્ય સત્યો, 4 Noble Truths. અને થાય સ્પષ્ટ કરે છે કે આ કોઈ નિરાશાવાદી વાતો નથી, પણ વાસ્તવિકતાનું એકદમ સ્પષ્ટ નિદાન અને સારવાર છે.
ચાર સત્યો. પહેલું સત્ય કયું છે?
પહેલું સત્ય છે દુઃખ, દુઃખનું અસ્તિત્વ એટલે કે દુઃખા. આનો સીધો અર્થ એ સ્વીકારવું કે જીવનમાં દુઃખ છે, અસંતોષ છે, તણાવ છે. આ ફક્ત મોટી પીડા જ નહીં પણ રોજબરોજની નાની નાની બેચેની ચિંતાઓ એ બધું જ આમાં આવી જાય.
પણ એમ સ્વીકારી લેવું કે જીવનમાં દુઃખ છે જ, એ થોડું ડિપ્રેસિંગ નથી લાગતું?
શરૂઆતમાં કદાચ એવું લાગે, પણ થાય સમજાવે છે કે આ નિરાશાવાદ નથી પણ રિયલિઝમ છે, વાસ્તવિકતાનો સ્વીકાર. જેમ ડૉક્ટર પાસે જઈએ અને એ કહે કે તમને તાવ છે, તો એ નિદાન છે, એને સ્વીકારીએ તો જ સારવાર શરૂ થાય ને.
હા, બરાબર.
એટલે દુઃખ છે એ સ્વીકારવું એ હિંમતનું પહેલું પગલું છે. ઉપચારની શરૂઆત ત્યાંથી થાય છે.
સમજાયું. તો બીજું સત્ય શું કહે છે દુઃખનું કારણ?
હા, બીજું સત્ય છે દુઃખનું કારણ સમુદાય, સમુદયા. અને અહીં થાય બહુ મહત્વની વાત કરે છે કે દુઃખનું મૂળ કારણ બહારની પરિસ્થિતિઓમાં એટલું નથી જેટલું આપણી અંદરની માનસિક વૃત્તિઓમાં છે.
આપણી અંદર કેવી રીતે?
મુખ્યત્વે ત્રણ વસ્તુઓ. તૃષ્ણા, એટલે કે વસ્તુઓ જેવી છે તેનાથી અલગ હોય એવી સતત ઈચ્છા. બીજું દ્વેષ, જે આપણને ગમતું નથી એનું સતત અસ્વીકાર. અને ત્રીજું અજ્ઞાન, વાસ્તવિકતાની સાચી સમજણનો અભાવ, ખાસ કરીને એ સમજ કે બધું બદલાય છે, અનિત્યતા અને કોઈ સ્થાયી હું નથી, અનાત્મ. થાયાને બીજ કહે છે. આપણા મનમાં ગુસ્સો, ડર, લાલચના બીજ છે, પણ સાથે સાથે પ્રેમ, શાંતિ, કરુણાના પણ બીજ છે. આપણે જે બીજને પાણી પાઈએ એવું ઝાડ ઉગે.
ઓહ, એટલે દુઃખના બીજને આપણે જ પાણી પાઈએ છીએ. તો પછી ત્રીજું સત્ય કોઈ આશા આપે છે?
બિલકુલ. ત્રીજું સત્ય છે દુઃખનો નિરોધ, નિરોધા. આ સારા સમાચાર છે, કારણ કે દુઃખના કારણો છે માટે તેનો અંત લાવી શકાય છે. આ અંત એટલે નિરોધ, એટલે કે સાચી સુખાકારી, શાંતિ. અને થાય સ્પષ્ટ કરે છે કે નિર્વાણ એ કોઈ મર્યા પછીની દુનિયા નથી.
તો શું છે
નિર્વાણ? એટલે આપણા મનમાં જે લોભ, ગુસ્સો, અજ્ઞાનની આગ સળગે છે ને, એને ઓલવવાનો અનુભવ, એક્સ્ટિંગ્વિશિંગ, જે અહીં અને અત્યારે આ જીવનમાં શક્ય છે. જ્યારે આપણે દુઃખના બીજને પાણી આપવાનું બંધ કરીએ અને શાંતિના બીજને પોષણ આપીએ, ત્યારે સુખનો, શાંતિનો અનુભવ થાય છે.
વાહ, આ તો ખરેખર આશાસ્પદ વાત છે. અને ચોથું સત્ય એ આ સ્થિતિ સુધી પહોંચવાનો રસ્તો બતાવતું હશે, ખરું ને?
એકદમ સાચું. ચોથું સત્ય એ માર્ગ છે, માર્ગા, આર્ય અષ્ટાંગ માર્ગ, નોબલ એટફોલ્ડ પેથ. આ એ દવા છે, એ પ્રિસ્ક્રિપ્શન છે જે દુઃખ મટાડે છે. અને મહત્વની વાત એ છે કે આ આઠ અંગો કોઈ સ્ટેપ્સ નથી કે એક પછી એક કરવાના હોય, પણ એકબીજા સાથે જોડાયેલા છે, જેને સાથે સાથે કેળવવાના છે.
આઠ અંગો. કદાચ આપણે બધાની બહુ ઊંડી વિગતોમાં નહીં જઈએ, પણ મુખ્યત્વે એ શું છે, એનો સાર શું છે?
સારો વિચાર. ટૂંકમાં કહીએ તો આ આઠ અંગોને ત્રણ મુખ્ય તાલીમમાં વહેંચી શકાય. પહેલી છે પ્રજ્ઞા, વિઝડમ, એટલે કે સાચી સમજ.
પ્રજ્ઞા?
હા, એમાં બે અંગ આવે. સમ્યક દૃષ્ટિ, રાઇટ વ્યૂ, એટલે વાસ્તવિકતાને જેવી છે તેવી જોવી. જેમ કે ચાર સત્યો સમજવા, બધું બદલાય છે, અનિત્યતા, બધું જોડાયેલું છે, ઇન્ટરબિંગ, એ સમજવું. આ જાણે માર્ગનો હોકાયંત્ર છે. અને બીજું સમ્યક સંકલ્પ, રાઇટ ઇન્ટેન્શન, એટલે મનમાં સારા, પ્રેમાળ, અહિંસિક વિચારો અને ઈરાદાઓ કેળવવા.
એટલે પહેલા સાચી સમજ અને સાચો ઈરાદો, પછી બીજી તાલીમ કઈ?
બીજી છે શીલ, એથિકલ કન્ડક્ટ, એટલે કે નૈતિક આચરણ. આમાં ત્રણ અંગ છે. સમ્યક વાણી, રાઇટ સ્પીચ, સાચું બોલવું, દયાળુ બોલવું, ઉપયોગી બોલવું. ખોટું, કઠોર, નિંદા ટાળવી. સમ્યક કર્મ, એવા કાર્યો કરવા જે પોતાને કે બીજાને નુકસાન ન પહોંચાડે. અને સમ્યક આજીવિકા, રાઇટ લાઇવલીહુડ, નૈતિક રીતે કોઈને નુકસાન પહોંચાડ્યા વિના રોજીરોટી કમાવી. આ બધું આપણા વર્તનને સુધારવા માટે છે.
અને છેલ્લી ત્રીજી તાલીમ?
ત્રીજી છે સમાધિ, મેન્ટલ ડિસિપ્લિન, માનસિક અનુશાસન. આમાં પણ ત્રણ અંગ છે. સમ્યક વ્યાયામ, રાઇટ એફર્ટ, એટલે કે સારા ગુણો કેળવવા અને નકારાત્મકતા દૂર કરવા માટે સતત ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરવો. સમ્યક સ્મૃતિ, રાઇટ માઇન્ડફુલનેસ, આ કદાચ સૌથી મહત્વનો છે. થાઈના આના પર ખૂબ ભાર મૂકે છે.
માઇન્ડફુલનેસ એટલે શું?
એટલે વર્તમાન ક્ષણમાં પૂરેપૂરી હાજરી. આપણું શરીર શું અનુભવી રહ્યું છે, આપણી લાગણીઓ કેવી છે, મનમાં શું વિચારો ચાલી રહ્યા છે, એ બધા પ્રત્યે જાગૃત રહેવું, શ્વાસ પર ધ્યાન આપવું, ચાલતી વખતે પગ પર ધ્યાન આપવું, એ બધું. અને છેલ્લું સમ્યક સમાધિ, રાઇટ કોન્સન્ટ્રેશન, એટલે મનને એકાગ્ર કરવાની ક્ષમતા કેળવવી જેથી ઊંડી શાંતિ અને સમજ મળી શકે.
તમે માઇન્ડફુલનેસ એટલે કે સમ્યક સ્મૃતિ પર ભાર મૂક્યો. થાઈના શિક્ષણમાં આનું આટલું બધું મહત્વ કેમ છે?
હા, માઇન્ડફુલનેસ તો થાઈના શિક્ષણનું હૃદય છે એમ કહી શકાય. એ વર્તમાન ક્ષણમાં જીવવાની કળા છે. આપણું મન જુઓ ને, કાં તો ભૂતકાળમાં ભટકતું હોય, કાં તો ભવિષ્યની ચિંતામાં.
સાચી વાત છે.
માઇન્ડફુલનેસ આપણને ખેંચીને વર્તમાન ક્ષણમાં પાછા લાવે છે, જ્યાં જીવન ખરેખર બની રહ્યું છે. શ્વાસ પર ધ્યાન, ચાલતી વખતે ધ્યાન, ખાતી વખતે ધ્યાન, આ બધી સરળ પ્રેક્ટિસીસ છે, પણ એનાથી મન શાંત થાય છે અને આપણે જીવનને વધુ ઊંડાણથી, વધુ જીવંતતાથી અનુભવી શકીએ છીએ.
આ તો ખરેખર બહુ જ વ્યવહારુ લાગે છે. તમે પહેલા ઇન્ટરબીંગ શબ્દ વાપર્યો હતો, પુસ્તકમાં એનો ઉલ્લેખ છે, એ શું છે?
હા, ઇન્ટરબીંગ એ થાઈનો બહુ જ સુંદર અને ગહન વિચાર છે. એમનો પોતાનો શબ્દ છે. એનો અર્થ છે કે કશું જ એકલું નથી, અલગ નથી. એવરીથિંગ ઇન્ટર ઇઝ, બધું જ એકબીજા સાથે જોડાયેલું છે, એકબીજા પર આધાર રાખે છે.
કોઈ ઉદાહરણ?
થાઈ પેલું કાગળનું ઉદાહરણ આપે છે. એ કહે છે કે આ કાગળના ટુકડામાં જુઓ, તમને વાદળ દેખાશે, કારણ કે વાદળ વિના વરસાદ નહીં, વરસાદ વિના ઝાડ નહીં, ઝાડ વિના કાગળ નહીં. એ જ કાગળમાં સૂર્ય છે, જંગલ છે, લાકડા કાપનાર છે, બધું જ એ કાગળમાં એકબીજા સાથે ઇન્ટરબી કરે છે.
વાહ!
આ સમજ હું અને બીજા વચ્ચેની જે કાલ્પનિક દિવાલ છે ને, એને તોડી નાખે છે અને એમાંથી કરુણા જન્મે છે.
આ તો ખરેખર અદ્ભુત વિચાર છે. તો આખા પુસ્તકમાંથી જો આપણે મુખ્ય સંદેશાઓ તારવવા હોય, જે શ્રોતાઓ સહેલાઈથી યાદ રાખી શકે, તો એ કયા કયા હશે?
ચોક્કસ. મને લાગે છે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ છે, દુઃખને દુશ્મન ન ગણો, એને શિક્ષક ગણો. પેલું એમનું વાક્ય, કાદવ વિના કમળ નહીં.
હા,
જીવનના જે પડકારો છે, મુશ્કેલીઓ છે, એ જ આપણને સમજણ અને શાંતિ તરફ લઈ જઈ શકે છે, જો આપણે તેને યોગ્ય રીતે જોઈએ. આપણા રોજિંદા જીવનના તણાવ, નિષ્ફળતા, સંબંધોની સમસ્યાઓ, એ બધો જ કાદવ છે જેમાંથી કમળ ખીલી શકે છે.
બીજો મુખ્ય સંદેશ કદાચ પેલો ઇન્ટરબીંગનો ગણી શકીએ, એ સમજ કે આપણે બધા એકબીજા સાથે અને પ્રકૃતિ સાથે જોડાયેલા છીએ.
બરાબર. આ સમજ આપણી એકલતાની ભાવનાને ઓછી કરે છે. જ્યારે આપણે સમજીએ છીએ કે મારું સુખ બીજાના સુખ સાથે જોડાયેલું છે, પૃથ્વીના સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે, ત્યારે સહાનુભૂતિ અને કરુણા એ આપોઆપ જાગે છે. આ આપણા કુટુંબમાં, સમાજમાં અને પર્યાવરણ પ્રત્યેના આપણા વલણને બદલી શકે છે.
અને ત્રીજો સંદેશ, જે મને લાગે છે કે આજકાલ બહુ રેલેવન્ટ છે, તે માઇન્ડફુલનેસની શક્તિ, વર્તમાન ક્ષણમાં જીવવું.
એકદમ સાચું. આપણો શ્વાસ, જેમ થાઈ કહે છે, એ આપણો એન્કર છે, આપણો લંગર છે, જે આપણને ગમે ત્યારે, ગમે તેવી પરિસ્થિતિમાં વર્તમાન ક્ષણમાં પાછો લાવી શકે છે. આજની આટલી બધી ડિસ્ટ્રેક્શન્સવાળી જિંદગીમાં આ એક સુપર પાવર જેવું છે, મનને શાંત રાખવા અને જીવનને ખરેખર માણવા માટે.
અને ચોથો મુદ્દો કદાચ એ કે બુદ્ધના ઉપદેશો એ કોઈ પથ્થરની લકીર નથી, પણ સાધનો છે.
હા, બિલકુલ. થાઈ એને તરાપાનું ઉદાહરણ આપીને સમજાવે છે. બુદ્ધના ઉપદેશો નદી પાર કરવા માટેના તરાપા જેવા છે. કિનારે પહોંચ્યા પછી એને માથે લઈને ફરવાનું નથી, તેનો ઉપયોગ કરવાનો છે, દુઃખમાંથી મુક્ત થવા માટે. એને વળગી રહેવાનું નથી. આ વાત ધર્મને, આધ્યાત્મિકતાને બહુ જ પ્રેક્ટિકલ અને જીવનલક્ષી બનાવે છે.
પુસ્તકમાં ઘણા એવા કોટ્સ, એવી પંક્તિઓ છે જે સીધી અસર કરે છે. કોઈ એવી યાદગાર પંક્તિઓ કે વિચારો જે આપણે શ્રોતાઓ સાથે શેર કરી શકીએ?
હા, એક તો પેલું કાગળ અને વાદળવાળું, જે ઇન્ટરબીંગ સમજાવે છે. જો તમે કવિ હશો તો તમે સ્પષ્ટપણે જોશો કે આ કાગળના ટુકડામાં વાદળ તરે છે. આ સતત યાદ અપાવે છે કે કશું જ અલગ નથી.
અને પેલું કાદવ અને કમળ વિશેનું, એ બહુ શક્તિશાળી છે.
હા, દુઃખ વિના સુખ નથી, તેથી આપણે કાદવ સાથે ભેદભાવ ન કરવો જોઈએ. આપણે આપણા પોતાના અને દુનિયાના દુઃખને ખૂબ જ માયાથી કરુણાથી સ્વીકારતા અને સાચવતા શીખવું પડશે. આ દુઃખ પ્રત્યેનો આખો નજરિયો બદલી નાખે છે. ડરને બદલે સ્વીકાર અને કરુણા.
અને રોજિંદા જીવનમાં માઇન્ડફુલનેસ માટે પણ કંઈક હતું ને, ચાલવા વિશે કદાચ.
હા, એ બહુ સુંદર છે. એવી રીતે ચાલો જાણે તમે પૃથ્વીને તમારા પગથી ચૂમી રહ્યા છો. કેટલી સાધારણ ક્રિયા છે ચાલવું, પણ એમાં પણ કેટલી સજાગતા, કેટલો આદર, કેટલી કૃતજ્ઞતા ભરી શકાય. દરેક પગલું એક ધ્યાન બની શકે.
ખૂબ જ સરસ. હવે સૌથી અગત્યનો સવાલ, આ બધી સુંદર વાતોનો રોજિંદા જીવનમાં ઉપયોગ કેવી રીતે કરવો? કોઈ પ્રેક્ટિકલ ટિપ્સ આપી શકો?
સૌથી સહેલી અને સૌથી પાવરફુલ ટિપ છે માઇન્ડફુલ બ્રીધિંગ, શ્વાસ પર ધ્યાન. જ્યારે પણ તણાવ લાગે, ગુસ્સો આવે, ચિંતા થાય, બસ એક મિનિટ માટે અટકી જાઓ, બીજું કંઈ નહીં. ફક્ત પોતાના શ્વાસને અનુભવો. અંદર આવતો શ્વાસ, બહાર જતો શ્વાસ, 3-4 ઊંડા સજાગ શ્વાસ લો. તમે જોશો કે તરત જ મન થોડું શાંત થશે, પરિસ્થિતિને જોવાની દ્રષ્ટિ બદલાશે.
આ તો ગમે ત્યારે ગમે ત્યાં થઈ શકે, બીજું કંઈ?
સંબંધો માટે ઊંડાણપૂર્વક સાંભળવું, ડીપ લિસનિંગ. જ્યારે કોઈ આપણી સાથે વાત કરતું હોય ત્યારે આપણા મનમાં જવાબ તૈયાર કરવાને બદલે કે એમને સલાહ આપવાને બદલે ફક્ત એમને સમજવાના ઈરાદાથી સાંભળીએ, પૂરેપૂરા ધ્યાનથી. આનાથી ઘણી ગેરસમજો દૂર થાય છે અને સંબંધોમાં ઊંડાણ આવે છે.
અને કદાચ આપણી વાણી પર ધ્યાન આપવું, સમ્યક વાણીનો ઉપયોગ.
ચોક્કસ. આપણે શું બોલીએ છીએ, કેવી રીતે બોલીએ છીએ, એની બહુ મોટી અસર થાય છે. કઠોર શબ્દો, નિંદા, ખોટી વાતો ટાળવી, સત્ય, દયાળુ અને ઉપયોગી હોય એવું બોલવાનો પ્રયત્ન કરવો. આ નાની લાગતી બાબત પણ આપણા અને બીજાના જીવનમાં ઘણી શાંતિ લાવી શકે છે. અને હા, ઇન્ટરબિંગની સમજ આપણને પર્યાવરણ પ્રત્યે, આપણી આસપાસના લોકો પ્રત્યે વધુ જવાબદાર અને કરુણામય બનાવી શકે છે.
આ બધી ચર્ચા પછી મારા માટે જે સૌથી મોટો ટેકઅવે છે એ છે કે શાંતિ ક્યાંક બહાર નથી, એ કોઈ દુકાનમાં નથી મળતી, પણ એ આપણી અંદર જ છે, અહીં અને અત્યારે. એને કેળવવાની ક્ષમતા આપણામાં છે. અને પેલો કાદવ વિના કમળ નહીં વાળો વિચાર, એ ખરેખર જીવનની મુશ્કેલીઓ સામે એકદમ પોઝિટિવ રીતે જોવાની પ્રેરણા આપે છે.
અને મારા માટે ઇન્ટરબિંગનો ખ્યાલ સૌથી વધુ સ્પર્શી ગયો. એ અહેસાસ કે હું એકલો નથી, આપણે બધા એક અદૃશ્ય તાંતણે જોડાયેલા છીએ એકબીજા સાથે, પ્રકૃતિ સાથે. એ એકલતાની લાગણી દૂર કરે છે અને કરુણા જગાડે છે. આ પુસ્તકનું સાર એ છે કે આપણે લાચાર નથી. આપણી પાસે માઇન્ડફુલનેસ, સમજણ, કરુણા જેવા સાધનો છે જેનાથી આપણે જીવનના ઉતાર ચડાવનો સામનો વધુ શાંતિથી, વધુ હિંમતથી અને વધુ અર્થપૂર્ણ રીતે કરી શકીએ છીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણે દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.